સમય સાર દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ તથા આત્મખ્યાતિ ટીકા તેની સર્વશ્રેષ્ઠ ટીકા કુંકુંદાચાર્ય ભગવાન રચિત દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ સમયસાર અને અમૃતચંદ્રાચાર્ય ભગવાન રચિત આત્મખ્યાતિ ટીકા એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પરિશિષ્ટમાં 47 શક્તિનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. એમાં આપણે બીજી જીતી શક્તિનો સ્વાધ્યાય લગભગ પૂરો કરવા આવ્યા છીએ. આ જીતી શક્તિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે પ્રવચન રત્નાકરમાંથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 23 અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અંદર આત્મામાં એક વીર્ય ગુણ છે, વીર્ય નામનો ગુણ છે. આત્મબળ નામનો અંદર એક ગુણ છે, એમ કહો કે વીર્ય નામનો ગુણ છે. વીર્ય ગુણ એટલે આત્મબળ. તો અંદર આત્મામાં એક વીર્ય ગુણ છે, આત્મબળ નામનો અંદર એક ગુણ છે. તે સ્ફુરાયમાન થવા વડે ચેતના ગુણના પરિણમનની સાથે બીજા અનંતા ગુણની નિર્મળ પરિણતિની તે રચના કરે છે. આ ગુણ સ્ફુરાયમાન થાય છે તો ચેતના ગુણના પરિણમનની સાથે બીજા અનંતા ગુણની નિર્મળ પરિણતિની તે રચના કરે છે. એટલે કે એવી નિર્મળ પર્યાય થાય છે, અનંત ગુણની નિર્મળ પર્યાય તે વખતે થાય છે. રાગની રચના કરે એ વીર્ય ગુણનું કાર્ય નહીં. દયા દાન વ્રત ભક્તિ ઇત્યાદિના શુભ રાગની રચના કરે એ કાંઈ વીર્ય ગુણનું કાર્ય નથી. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે શુભાશુભ ભાવ થાય તે આત્માની ચીજ નથી. સ્વભાવ પર્યાયની ઉત્પત્તિ થાય તે આત્માના વીર્ય ગુણનું કાર્ય છે. જો અહીંયા વીર્ય ગુણની વાત લીધી અને ગુરુદેવ સમજાવવા તો ચીતી શક્તિ જ માગે છે, પણ સાથે સાથે જે વાત એવી આવતી હોય એને સમજાવવી હોય એટલે ગુરુદેવ આ રીતે શરૂઆત કરે. આપણને એમ લાગે કે ચીતી શક્તિ સમજાવતા ગુરુદેવે વીર્ય ગુણની વાત કેમ લીધી હશે. વીર્ય ગુણ આત્મામાં છે અને એ વીર્ય ગુણને કારણે આ બીજા અનંતા ગુણોના નિર્મળ પરિણામ થાય છે એ વાત કરી અને કહે છે કે પણ એ શુભાશુભ ભાવ રૂપે પરિણમન થાય એ વીર્ય ગુણનું કાર્ય નથી. શુભાશુભ ભાવ થાય એ ખરેખર આત્માની ચીજ નથી, એટલે પછી એ વીર્ય ગુણનું કાર્ય ક્યાંથી હોય? શુભાશુભ ભાવ એ આત્માની ચીજ હોત તો બરાબર કે એમાં વીર્ય ગુણનું કાર્ય હોય, પણ જે વસ્તુ આત્માની છે જ નહીં એને માટે વીર્યગુણ કામ કરે એમ કઈ રીતે કહેવાય? ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે શુભાશુભ ભાવ થાય તે આત્માની ચીજ નથી, પણ સ્વભાવ પર્યાયની ઉત્પત્તિ થાય એવા ગુણ છે, એવો એનો સ્વભાવ છે અને એવા અનંત ગુણોનું પરિણમન છે, એવો ભાવ એવી પર્યાય એની ઉત્પત્તિ થાય તે આત્માના વીર્ય ગુણનું કાર્ય છે અને તે અંતઃસન્મુખ પુરુષાર્થ વડે દ્રષ્ટિમાં ભગવાન આત્માનો સ્વીકાર કરવાથી પ્રગટ થાય છે. આ સ્વભાવ પર્યાયની ઉત્પત્તિ થાય છે, જેવો સ્વભાવ છે એવા નિર્મળ પરિણામ થાય છે. પર્યાય કહો કે પરિણામ કહો, એ સ્વભાવ પર્યાયની ઉત્પત્તિ થાય છે એ આત્માના વીર્ય ગુણનું કાર્ય છે. અને એવું ક્યારે થાય? તો કહે છે કે અંતઃસન્મુખ પુરુષાર્થ વડે દ્રષ્ટિમાં ભગવાન આત્માનો સ્વીકાર કરે પ્રગટ થાય છે. જો બોલવાથી આપણે ભગવાન આત્માનો સ્વીકાર કરીએ કે હા હું આત્મા છું, કે હું જ્ઞાન સ્વરૂપ છું, કે હું જ્ઞાયક છું, તો એટલા માત્રથી વાત નહીં બને. અહીંયા તો ગુરુદેવ કહે છે કે પુરુષાર્થ પણ કેવો હોય, તો અંતઃસન્મુખ પુરુષાર્થ વડે દ્રષ્ટિમાં ભગવાન આત્માનો સ્વીકાર થવો જોઈએ. ખાલી બોલવામાં, શબ્દોમાં ભગવાન આત્માનો સ્વીકાર થાય એટલાથી વાત નહીં બને, પણ અંતઃસન્મુખ પુરુષાર્થ વડે એવો પુરુષાર્થ જ્યારે ઉપડે છે અને દ્રષ્ટિ ધ્રુવ તરફ જાય છે, તો એવા અંતઃસન્મુખ પુરુષાર્થ વડે દ્રષ્ટિમાં ભગવાન આત્માનો સ્વીકાર થયો એમ કહેવાય છે. ધ્રુવનું લક્ષ કરતા જ્યારે એવા નિર્મળ પરિણામ થાય છે ત્યારે સાચા અર્થમાં એમ કહેવાય કે એને પોતાના સ્વરૂપનો સ્વીકાર થયો છે. ભગવાન આત્માનો જ્યાં દ્રષ્ટિમાં સ્વીકાર કર્યો ત્યાં અનંત શક્તિઓ પર્યાયમાં નિર્મળ ઉછળે છે. આ વાત જીવત્વ શક્તિ વખતે પણ ગુરુદેવે કહી હતી અને અત્યારે પણ ફરીથી આ વાત ગુરુદેવ કહી રહ્યા છે. કહે છે કે આ અંતઃસન્મુખ થઈ જે નિજ પરમ આત્મદ્રવ્યનો સ્વીકાર કરે, આ અંતઃસન્મુખ થઈ જે નિજ પરમાત્મદ્રવ્યનો સ્વીકાર કરે, પરમ આત્મદ્રવ્ય નિજ પોતાનું પરમ આત્મદ્રવ્ય પરમાત્મદ્રવ્ય એનો સ્વીકાર કરે તેની અહીંયા વાત છે. માત્ર ઉપર ઉપરથી હા પાડે એની વાત નથી, પણ એવો અંતઃસન્મુખ થઈ અને જે સ્વીકાર કરે તેની વાત છે કે નિજ પરમાત્મદ્રવ્યનો સ્વીકાર કરે તો એને એવા નિર્મળ પરિણામ થાય છે. એટલે અનંત શક્તિઓની પર્યાય એ નિર્મળ પર્યાય ઉછળે છે. જ્ઞાન માત્ર આત્મામાં એ ઉછળે છે, એટલે જ્ઞાનમાં એ અનુભવમાં આવે છે. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, નિજ પરમાત્મ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ એક ચિત્ત સ્વભાવપણે અંતરમાં બિરાજે છે. એટલે એમાં બહારમાં દ્રષ્ટિ કરવાથી કાંઈ થતું નથી. જે વસ્તુ અંતરમાં પડી છે, અંદરમાં પડી છે, એનું લક્ષ કરવું જોઈએ. પરમા ને પરમા ઉપયોગને રમાડ્યા કરશે તો કાંઈ લાભ થવાનો નથી. વધુમાં વધુ શુભભાવ થાય પણ એથી વિશેષ કાંઈ થશે નહીં. એ શુભભાવ છે એ પણ બંધનું કારણ છે. અહીંયા તો કહે છે કે અંતઃસન્મુખ થઈને નિજ પરમાત્મ દ્રવ્યનો સ્વીકાર કર, પણ અજ્ઞાનીને એનો સ્વીકાર ક્યાં છે? એ તો અંતઃસન્મુખ થઈ એની દ્રષ્ટિ કરતા એનો સ્વીકાર થાય છે અને ત્યારે એને જ્ઞાન માત્ર ભાવની અંદર જીવત્વ ચિત્તી દશી વીર્ય આદિ અનંત શક્તિઓ પર્યાયમાં પ્રગટ થાય છે. એ અંતઃસન્મુખ થઈ અને દ્રષ્ટિ કરતા સાચો પુરુષાર્થ થાય છે અને ત્યારે આ બધી શક્તિઓ પર્યાયમાં પ્રગટ થાય છે. જીવત્વ ચિત્તી દશી વીર્ય અનંત શક્તિઓ પર્યાયમાં પ્રગટ થાય છે. એટલે ચિત્તી શક્તિ કઈ રીતે પ્રગટ થાય એની વાત ગુરુદેવે સમજાવી. જેમ જીવત્વ શક્તિ કઈ રીતે પ્રગટ થાય એની વાત સમજાવી હતી, તે જ રીતે અહીંયા આ ચિત્તી શક્તિ કઈ રીતે પ્રગટ થાય, પર્યાયમાં કઈ રીતે પ્રગટ થાય એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. અને આનું નામ ધર્મ છે. આ જ મોક્ષ માર્ગ છે. બાકી આ સિવાય બાહ્ય વ્રત, તપ, ભક્તિ આદિ બધું થોથા છે. જો અહીં બીજી ચિત્તી શક્તિનું વર્ણન ચાલે છે. આત્મદ્રવ્યને કારણભૂત પહેલા જીવત્વ શક્તિ કહીને તેના ચાર દર્શન, જ્ઞાન, આનંદ અને વીર્ય, ચૈતન્ય ભાવ, પ્રાણ કયા. આવા ચૈતન્ય ભાવ પ્રાણ વડે જીવ અનાદિથી જીવે છે, જીવતો હતો અને અનંતકાળ જીવશે. જીવત્વ શક્તિને કારણે એનું જીવન છે. એનું જીવન કાંઈ શરીરને કારણે નથી અને શરીરને ઇન્દ્રિયો ને આયુષ અને શ્વાસોશ્વાસ અને મન વાણી આ બધું જે 10 પ્રાણ જે કયા છે એ તો જળ પ્રાણ છે. એ જળ પ્રાણથી એનું કઈ જીવન નથી. જો જળ પ્રાણથી એનું જીવન હોત તો એ શરીર વિનાનો હોય જ નહીં. ભગવાન આત્મા શરીર વિના રહી શકે જ નહીં, તો પછી સિદ્ધ દશા થાય જ નહીં. અનંત સિદ્ધો થયા છે અને એ શરીર રહિત છે, અને શરીર રહિત દશામાં એ સુખ શાંતિ આનંદમાં જીવી રહ્યા છે. એટલે એવું જીવત્વ કે જેને શરીરની ઇન્દ્રિયની શ્વાસોશ્વાસની કે મનની કે વાણીની કે આયુષની કાંઈ જરૂર નથી, એવું જીવન આત્માનું છે અને એ જીવત્વ શક્તિને કારણે છે. એટલે નકામાનો એ શરીરને કારણે પોતાનું જીવન માની અને આ જીવનને વેડફી રહ્યો છે. શરીરને કારણે એનું જીવન નથી ભાઈ. શરીર તો સંયોગે મળ્યું છે. પૂર્વે જેવા ભાવ કર્યા હતા એવા ભાવ અનુસાર એના નિમિત્તે જે કર્મ બંધાયા અને એ જળ કર્મના નિમિત્તે એને આ શરીર પ્રાપ્ત થયું છે. એટલે જે શરીર સાથે રહેવાનું થયું છે એ વાસ્તવમાં એનું જીવન નથી, એ તો સંયોગ છે. શરીર સાથે રહેવું એ તો સંયોગ છે, એ જીવન નથી. જીવન તો ત્રિકાળ છે. જીવન ત્રિકાળ છે તો એ ત્રિકાળ જીવનનું કારણ શું હોય? એ શરીરથી જુદું જ કાંઈક કારણ હોય. એટલે એ જીવત્વ શક્તિ છે. અને પછી જીવત્વ શક્તિને વિશે એમ કહ્યું કે જ્યારે જીવત્વ શક્તિ છે તો એ જીવત્વ શક્તિ એટલે એ જીવન કેવું છે? તો કે એ ચૈતન્યમય જીવન છે. અને એ ચૈતન્યમય જીવન છે એ ચીતી શક્તિને કારણે છે. અને આવી ચીતી શક્તિ દ્રવ્યમાં અને ગુણમાં તો વ્યાપે છે, પરંતુ એ નિર્મળ પર્યાયમાં પણ વ્યાપે છે. નિર્મળ પર્યાયમાં ક્યારે કેવી રીતે વ્યાપે છે? તો કે જ્યારે એ અંતર સન્મુખ થઈ અને નિજ આત્મદ્રવ્યનો સ્વીકાર કરીને ધ્રુવ તરફ એના જ્ઞાન દર્શનના ઉપયોગને ઢાળે છે ત્યારે એને નિર્મળ પરિણામ થાય છે. અને એમાં એ ચીતી શક્તિ જે ત્રિકાળ પડી છે એનું પરિણમન એટલે એની પર્યાય પ્રગટ થાય છે. એમ એ નિર્મળ પર્યાયમાં ચીતી શક્તિ વ્યાપે છે. અહીંયા ફરીથી એ વાત કીધી કે ચીતી શક્તિ કઈ રીતે પ્રગટ થાય. બધા જ ગુણોની બધી જ પર્યાયો જે રીતે પ્રગટ થાય છે એને સમજાવ્યું કે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા એવા અનંત ગુણની અનંત શક્તિઓની પર્યાય પ્રગટ થાય છે અને એ જ સમ્યક દર્શન સમ્યક ચારિત્ર છે અને એ જ મોક્ષનો માર્ગ છે. અહીંયા આગળ સમજાવે છે કે લોકો તો એમ કહે છે કે જીવો અને જીવવાદો, જીવ અનાદિથી જીવે છે એ તો ચૈતન્ય ભાવ સહિત પોતાની જીવત્વ શક્તિને કારણે જીવે છે. અને આ બધા લોકો શું માને છે અને શું કહે છે? તો કહે છે કે જો લોકો એમ કહે છે કે જીવો અને જીવવાદો, અને પાછા એમ કહે છે કે આ ભગવાન મહાવીરનો સંદેશ છે. જીવો અને જીવવાદો આ ભગવાન મહાવીરનો સંદેશ છે. અને પાછા એ રથયાત્રા વખતે એ પોકાર કરીને એવા પ્રસંગો જ્યારે હોય ત્યારે પોકારી પોકારીને બોલે છે કે ભગવાન મહાવીરનો સંદેશ જીવો અને જીવવાદો. આ બધું શું છે? ભગવાન મહાવીરનો એવો સંદેશ છે? સમજ્યા જ નથી. મિથ્યા દ્રષ્ટિ આ જીવો અને જીવવાદો એવી વાત કરે. એનું કારણ ગુરુદેવે સમજાવ્યું છે ભાઈ. શું કહે છે? અરે ભાઈ, જીવવા દો એટલે બીજાને જીવવા દો. બીજા જીવોનું જીવન એ આના હાથમાં છે, એ આપણા હાથમાં છે. જીવો અને જીવવાદો, જીવવાદો એટલે એનો અર્થ એમ થયો કે બીજાનું જીવન આપણા હાથમાં છે, એવો ભગવાન મહાવીરનો સંદેશ નથી. કોઈ બીજાને જીવવા દે તો બીજો જીવે, બીજો જે છે એ જીવે એટલા માટે કે આ એને જીવવા દે અથવા તો આ એને જીવાડે તો એ બીજો જીવે, એ વાણી ભગવાન મહાવીરની નહીં ભાઈ. એવું ભગવાન મહાવીરની વાણીમાં આવે જ નહીં. કોણ કોને જીવાડે, કોણ કોને જીવવા દે? બધા આત્માનું જીવન એ તો એનામાં રહેલી જીવત્વ શક્તિને કારણે છે, તો પછી એને જીવવા દે એ ક્યાં વાત રહી? અને શરીર સાથે એનો સંયોગ છે અત્યારે વર્તમાનમાં, એને જે પર્યાય છે મનુષ્યની કે જે એજન્ટની, તો એમાં પણ એને જીવવા દે એવું બીજાના હાથમાં ક્યાં છે? જે જીવે છે એ જે શરીર સાથે એને જેટલો કાળ રહેવાનું છે એ એટલો કાળ એના આયુષના નિમિત્તે રહ્યો છે, તો એમાં આ વળી ફેરફાર કરવા વાળો કોણ? પેલાનું આયુષ હોય તો એ જીવે, એટલે કે આ શરીર સાથે રહે, અન્યથા રહે નહીં. એટલે વર્તમાન પર્યાયની અપેક્ષાથી વિચાર કરીએ, વર્તમાન જીવનની અપેક્ષાથી વિચાર કરીએ, તો આ શરીર સાથે રહેવું એના આયુષને કારણે છે. એટલે કે એને જે પૂર્વે ભાવ કર્યા છે અને જે આયુષનો બંધ છે એના નિમિત્તે એ રહ્યો છે, એટલે એની એવી યોગ્યતા છે, માટે એ આ શરીર સાથે રહ્યો છે. તો એમાં આપણે કોણ એને જીવવા દે, એને જીવાડવા વાળા આપણે કોણ? જે જીવે છે તે એ રીતે જીવે છે. અને અહીંયા તો એ વાત નથી લેવી, અહીંયા તો શાશ્વત જીવનની વાત લેવી છે કે શાશ્વત જીવન છે, અવિનાશી આત્મા છે, અનાદિનો છે, અનંત કાળ સુધી રહે છે, તો એ શાશ્વત જીવન, કાયમ રહેવા વાળું જીવન છે. એ કોના કારણે છે? જીવત્વ શક્તિના કારણે છે. અને એ જીવન કેવું છે? તો કે ચૈતન્યમય જીવન છે. તો પછી અહીંયા આપણે આ વાત લઈને બેસીએ ને એ પાછા ભગવાન મહાવીરનો સંદેશ એમ કહીએ, કેટલું ખોટું છે. ભગવાન મહાવીરની વાણી આવી હોય? કોઈ કોઈને જીવાડે કે હણે એ વસ્તુ સ્વરૂપ નથી, અને એ ભગવાનની વાણી નથી. ભગવાનની વાણીમાં એવી વાત આવે નહીં, કોઈ કોઈને જીવાડે એવી વાત હોય નહીં. જીવમાં ત્રિકાળ જીવત્વ નામની શક્તિ છે, અને ત્રિકાળ ચૈતન્ય ભાવ પ્રાણ વડે અનાદિ અનંત જીવનું જીવન છે. આવી નિજ જીવન શક્તિને ઓળખી અંતર્મુખ વિરાકુળ જીવન જીવ જીવે તે યથાર્થ જીવન છે. આકુળતા વિનાનું સુખ શાંતિ આનંદ સહિતનું અવ્યાવાદ સુખ અવ્યાવાદ આનંદ શાંતિ 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 એવું જીવન જે જીવે છે એ સાચું જીવન છે. અને એવું જીવન ક્યારે ને કેવી રીતે પ્રગટ થાય એ વાત તો સમજાવી રહ્યા છે. નિજ જીવન શક્તિને ઓળખી અંતર્મુખ થઈ અને નિરાકુળ જીવન જીવે તે યથાર્થ જીવન છે. તીર્થંકર ભગવાન તો અંતર્મુખ થઈ ગયા છે, હવે એ તો બહાર જ આવતા નથી, પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે. અને એ જે જીવન જીવે છે તે યથાર્થ જીવન છે. આવું જીવન પોતે જીવો ને સૌ કોઈ જીવો. આવું જીવન પોતે જીવો અને સૌ કોઈ જીવો એવો ભગવાન મહાવીરનો સંદેશ છે, એવો ભગવાન મહાવીરનો ઉપદેશ છે. પણ બિચારા અજ્ઞાનીઓને સમજ પડે નહીં, એટલે ગમે તેમ બધું બાફી નાખે, જીવો અને જીવવા દો. અરે ભલા ભગવાન તું શું વાત કરે છે, તું કોઈને જીવાડી શકી એમ તો છે જ નહીં, તું જીવત્વને સમજ્યો નથી, જીવનને સમજ્યો નથી, અને બોલે જાય છે. જીવત્વ શક્તિને ઓળખી અંતર્મુખ નિરાકુળ જીવન જીવે એ યથાર્થ જીવન છે. અને એવું જીવન પોતે જીવો અને સૌ કોઈ જીવો એવો ભગવાન મહાવીરનો સંદેશ છે. બધા ભગવાન છો, બધા ભગવાન છો, અને બધા સિદ્ધ સમાન છો, એવા પોતાના સિદ્ધ સમાન સ્વરૂપને પ્રગટ કરી શકો એવા સમર્થ છો, આવી વાત ભગવાનના ઉપદેશમાં તો આવી છે. આ જે ચીતી શક્તિની વાત આચાર્ય ભગવાને કરી છે તેના વિશે ગુરુદેવ કહે છે કે સમયકારની બીજી ગાથામાં જીવો શબ્દ છે, એમાંથી આચાર્ય દેવે આ જીવત્વ શક્તિ કાઢી છે, અને જીવત્વનું ચીતી શક્તિ લક્ષણ છે, ચૈતન્યમય જીવત્વ શક્તિ છે ને, એટલે એનું લક્ષણ કહ્યું, તેથી અહીં બીજી ચીતી શક્તિ કહી છે. આ જીવત્વ શક્તિ, ચીતી શક્તિ ઇત્યાદિ શક્તિઓ છે એ તો ત્રિકાળ જીવતા જાગતા જીવની જાહેરાત કરે છે. કોની જાહેરાત કરે છે? જીવતા જાગતા જીવની જાહેરાત કરે છે, એટલે કે ભગવાન આત્માની જાહેરાત કરે છે. આ શક્તિઓ છે એ તો અંદર ભગવાનના દરબારનો અનુપમ અણમોલ ખજાનો છે, અંત સન્મુખ દ્રષ્ટિ વડે તેને ખોલી દો. ચૈતન્યનું નિધાન ધ્રુવધામ પ્રભુ આત્મા છે. આવા પોતાના ધ્રુવધામને ધ્યેય બનાવી ધીરજથી ધ્યાનની ધપતી ધૂણી દખાવી ધર્મી જીવ જીવન જીવે તેને ધન્ય છે. સૌ જીવો આવું જીવન જીવો એવો ભગવાન મહાવીરનો સંદેશ છે. તો આ પ્રમાણે આ બીજી ઇચ્છિતી શક્તિ પૂરી થઈ. હવે આગળ કહે છે આચાર્ય ભગવાન કે અનાકાર ઉપયોગમય દશી શક્તિ. અનાકાર ઉપયોગમય દશી શક્તિ, અનાકાર આકાર વિના જેમાં જ્ઞેયરૂપ આકાર અર્થાંત વિશેષ નથી એવા દર્શન ઉપયોગમય સત્તા માત્ર પદાર્થમાં ઉપયુક્ત થવામય દશી શક્તિ અર્થાંત દર્શન ક્રિયારૂપ શક્તિ. એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. બહુ સરસ વાત આમાં કરી છે, ઘણું ઘણું સમજવાનું છે. દશી શક્તિ એટલે દર્શન શક્તિ એ તો સમજાવી છે, પણ સાથે તત્વની અમૂલ્ય વાત ગુરુદેવે આમાં કરી છે, તો આપણે એ સમજીએ. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 11મો પાયા નંબર 24 ઉપર ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આત્મામાં અનંત શક્તિઓ છે, તેમાં જીવત્વ અને ચિતી શક્તિનું આચાર્ય દેવે પહેલા વર્ણન કર્યું. આ તો વર્ણનમાં ક્રમ પડ્યો, એક પછી એક વર્ણન કરી રહ્યા છે ને આચાર્ય ભગવાન, એટલે આ તો વર્ણનમાં એક ક્રમ પડ્યો છે. બાકી વસ્તુમાં એ શક્તિઓ ક્રમે નથી, વસ્તુમાં તો એ શક્તિઓ અક્રમે છે, એટલે બધી સાથે જ છે, એમાં કોઈ ક્રમ નથી. શું કહ્યું? આત્મામાં એ બધી શક્તિઓ એક પછી એક ક્રમમાં છે એમ નથી, એક પછી એક ક્રમમાં છે એમ નહીં, પરંતુ અક્રમે છે, એક સાથે જ છે. અહીંયા વર્ણન કરીએ તો પછી ક્રમમાં જ થાય ને, એક સાથે એકનું વર્ણન થાય. એટલે હવે કહે છે કે અહીં ત્રીજી દશી શક્તિ કહે છે, એવો કોઈ અનુક્રમ નથી કે આ ત્રીજી, એવો કોઈ અનુક્રમ પણ નથી. બધી શક્તિઓ અક્રમે છે એટલે સાથે જ છે, પણ વર્ણન કરવું છે એટલે એ અપેક્ષાથી અહીંયા આ ત્રીજી દશી શક્તિ કહે છે. કેવી છે દશી શક્તિ? તો કહે છે કે અનાકાર ઉપયોગમય દશી શક્તિ. અનાકાર ઉપયોગમય દશી શક્તિ છે. દશી નામ દર્શન, દશી એટલે દર્શન, દેખવારૂપ આ શક્તિ છે. દર્શન એટલે દેખવારૂપ, દર્શન એટલે અહીંયા શ્રદ્ધા એવો અર્થ નથી કરવાનો, દર્શન એટલે દેખવું, અવિશેષપણે દેખવું, વિશેષપણે નહીં. દર્શન એટલે દેખવારૂપ આ શક્તિ છે. તે આત્મદ્રવ્યને દેખે છે, પોતાને દેખે છે, પરને દેખે છે, ગુણને દેખે છે, પર્યાયને દેખે છે, અને તે બધાને ભેદ પાડ્યા વિના દેખે છે. આ સ્વદ્રવ્ય છે, આ પરદ્રવ્ય છે, આ ચેતન છે, આ અચેતન છે, એમ ભેદ પાડીને દેખતી નથી, એ ભેદ પાડ્યા વિના દેખે છે. એટલે કે સામાન્ય સત્તા માત્ર વસ્તુને ગ્રહણ કરે છે, એના ભેદ પાડીને એના વિશેષને એ ગ્રહણ કરે છે એમ નહીં. વિશેષને જાણવું એ તો જ્ઞાન છે, અહીંયા તો દર્શનની વાત છે. જ્ઞાન છે તે એના વિશેષને જાણે છે, જ્ઞાન ભેદ પાડીને જાણે છે એ બરાબર, પણ અહીંયા દર્શનની વાત છે. તો દર્શન તો સામાન્ય સત્તા માત્ર વસ્તુને ગ્રહણ કરે છે, એટલે શું કે એ જ્ઞેયરૂપ આકાર અર્થાંત વિશેષ વિના એમ સત્તા માત્ર વસ્તુને ગ્રહણ કરે છે. એટલે કહ્યું ને ગુરુદેવે સમજાવ્યું ને કે તે આત્મદ્રવ્યને દેખે છે, પોતાને દેખે છે, પરને દેખે છે, ગુણને દેખે છે, પર્યાયને દેખે છે, અને તે બધાને ભેદ પાડ્યા વિના દેખે છે. આ સ્વદ્રવ્ય છે, આ પરદ્રવ્ય છે, આ ચેતન છે, આ અચેતન છે, એમ ભેદ પાડીને દેખતી નથી, રસી શક્તિ એમ ભેદ પાડીને દેખતી નથી, સામાન્ય સત્તા માત્ર વસ્તુને ગ્રહણ કરે છે એટલે દેખે છે, સામાન્ય સત્તા માત્ર ને દેખે છે એમ એને ગ્રહણ કરે છે. બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ. આ કહ્યું એટલે કોઈને પ્રશ્ન થયો કે તો શું દર્શન ઉપયોગ જીવ અજીવ બધાને એકમેક કરી દેખે છે? સારો પ્રશ્ન કર્યો. ત્યારે એમ આપણે કહીએ કે ભેદ પાડીને દર્શન ઉપયોગ જોતો નથી, તો પછી એ જીવ અજીવ બધાને એકમેક કરીને દેખે છે? ગુરુદેવે સ્પષ્ટતા કરી છે કે ના, એમ નથી, એમ નથી. તે સત્તા માત્ર જ દેખે છે. સત્તા માત્ર દેખે છે એટલે શું? આ સત છે, આ સત છે, બસ એટલું જ દેખવા પણ છે. પણ આ સ્વ છે, આ પર છે ઇત્યાદિ એમાં વિશેષ ગ્રહણ કરવા પણ નથી. દર્શન છે ને સામાન્ય અવલોકન છે, તો એમાં સત્તા માત્ર જ દેખે છે એટલે આ સત છે, બસ એટલું જ દેખવા પણ છે. પણ આ સ્વ છે, આ પર છે ઇત્યાદિ એમાં વિશેષ ગ્રહણ કરવા પણ નથી. વિશેષ ભેદ પાડીને ગ્રહણ કરવાનું તો જ્ઞાનનું કાર્ય છે. જ્ઞાન ભેદ પાડીને, વિશેષ ભેદ પાડીને ગ્રહણ કરે છે એટલે કે એ તો જ્ઞાનનું કાર્ય છે. વિશેષ ભેદ પાડીને ગ્રહણ કરવાનું તો જ્ઞાનનું કાર્ય છે. આ દર્શન એટલે દર્શી શક્તિનું એ કાર્ય નથી. દર્શી શક્તિ તો સામાન્ય સત્તા માત્ર વસ્તુને ગ્રહણ કરે છે એટલે દેખે છે. અનાકાર ઉપયોગમય દર્શન શક્તિ, અનાકાર ઉપયોગમય દર્શન શક્તિ. અનાકાર અર્થાત આકાર નહીં. જો અહીંયા આકાર એટલે ભૂમિતિના આકારની વાત નથી, ભૂમિતિના આકારની વાત નથી, ક્ષેત્ર કોઈ હોય ને એનો કોઈ આકાર એ વાત નથી. એટલે એમ પણ ના માની લેવું કે કોઈ ક્ષેત્ર છે જ નહીં, એમ પણ ના માની લેવું. પણ અહીંયા વાત જુદી કરવી છે. અનાકાર કહી અને જે જ્ઞાન જ્ઞેય આકાર થાય છે એટલે કે જ્ઞેય જેવું છે તેવું જ જ્ઞેયને જાણવા રૂપ જ્ઞાન થાય છે પોતે રહે છે, તો જ્ઞાનાકાર પોતે જ્ઞાન સ્વભાવે જ રહે છે. જ્ઞાન કઈ પરદ્રવ્ય રૂપ થતું નથી, પણ છતાંય પરદ્રવ્યને જાણે છે, તો પરદ્રવ્યને જેવું છે તેવું જ જાણે છે, તો આપણે એમ કહીએ છીએ કે જ્ઞેય આકાર. તો અહીંયા એમ જ્ઞેય આકાર નથી એટલે અનાકાર કર્યું છે. અનાકાર ઉપયોગમય દર્શન છે, એમાં સામાન્ય સત્તા માત્ર વસ્તુને ગ્રહણ કરવું છે, એને વિશેષતાથી ભેદ પાડીને આમ જેમ છે તેમ જ એ ગ્રહણ કરવું, એ બધું જ્ઞાનનું કાર્ય છે એ નથી. અહીંયા તો સત્તા માત્ર વસ્તુને ગ્રહણ કરે છે, આ છે હોવાપણે છે ને, આ સત છે, બસ એટલું જ દેખવા પણ છે. એટલે એ છે કે અનાકાર ઉપયોગમય દર્શન શક્તિ છે. અને અનાકાર અર્થાંત આકાર નહીં, એટલે શું? શું તેનો આકાર નામ ક્ષેત્ર નથી એટલે એને ક્ષેત્ર નથી એમ નહીં, ક્ષેત્રના આકારની વાત નથી. ક્ષેત્ર તો છે જ એટલે ક્ષેત્રને વિશે તો છે જ. આત્માના જેટલા પ્રદેશ છે એ દરેક પ્રદેશને વિશે આ શક્તિ રહી છે. ભગવાન આત્માનું જે અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે તે જ ક્ષેત્ર આ શક્તિનું પણ છે, એ જ ક્ષેત્ર શક્તિનું છે. સર્વ અનંત ગુણનું આ એક જ ક્ષેત્ર છે. ભગવાન આત્માનું જે ક્ષેત્ર કહીએ, અસંખ્ય પ્રદેશી આત્મા છે એમ કહ્યું, તો એ અસંખ્ય પ્રદેશ છે તે બધી શક્તિનું અથવા બધા ગુણનું ક્ષેત્ર છે. એટલે આ તીતિ શક્તિનું પણ અને દસી શક્તિનું પણ અને જીવત્વ શક્તિનું પણ આ જ ક્ષેત્ર છે. એટલે સર્વ અનંત ગુણનું, સર્વ અનંત શક્તિનું આ એક જ ક્ષેત્ર છે. એટલે જો ક્ષેત્ર ન હોય તો શક્તિ જ ન હોય, શક્તિનું હોવા પણ સિદ્ધ ન થાય, અને તો પછી વસ્તુ જ સિદ્ધ ન થાય. શક્તિ નથી તો પછી ગુણ નથી તો દ્રવ્ય ક્યાં રહ્યું? ગુણનો સમૂહ, શક્તિઓનો સમૂહ એ તો દ્રવ્ય છે, તો એ જ પછી સિદ્ધ ન થાય. એટલે એમ નથી. દર્શનને અનાકાર કહ્યું એ તો એનો વિષય સામાન્ય સત્તા માત્ર જ છે એ અપેક્ષા એ વાત છે. આ ચીજ આત્મા છે, આ ચીજ જળ છે, આ સ્વ છે, આ પર છે, આ જીવ છે, આ જ્ઞાન છે, એમ ભેદરૂપ આકારનું ગ્રહણ દર્શન શક્તિમાં નથી. બધું સામાન્ય સતપણે ગ્રહણ કરે છે, એવું સતપણે ગ્રહણ કરવાનું હોય છે. આ રસી શક્તિનું સામર્થ્ય તો જુઓ કે તેનું ક્ષેત્ર તો અસંખ્ય પ્રદેશી જ છે, પણ આખા લોકાલોકને દેખી લેનારા કેવળ દર્શનરૂપ થાય એવું એનું અપરિમિત બેહદ સામર્થ્ય છે. આ રસી શક્તિ ભલે સત્તા માત્ર વસ્તુને દેખે છે, સત્તા માત્ર વસ્તુને ગ્રહણ કરે છે, અને એ ભેદરૂપ આકારનું ગ્રહણ રસી શક્તિમાં થતું નથી, છતાંય એનું સામર્થ્ય કેવું છે? ગુરુદેવ કહે છે કે એનું સામર્થ્ય તો ભાઈ જુઓ તમે, એનું સામર્થ્ય તો કેવળ દર્શનરૂપ થાય એવું એનું અપરિમિત બેહદ સામર્થ્ય છે. આખા લોકાલોકને દેખી લેનારા કેવળ દર્શનરૂપ થાય એવું એનું અપરિમિત બેહદ સામર્થ્ય છે. અને ક્ષેત્રની તો વાત કરી કે કયા ક્ષેત્રમાં છે, તો આત્માના બધા ક્ષેત્રને વિશે છે. આ તો અલૌકિક વસ્તુ છે. કરુણા કરીને ગુરુદેવ સમજાવે છે કે ભાઈ તારી વસ્તુ આવી અપાર અનંત સમૃદ્ધિથી ભરી છે, પણ તે તારા ચૈત્યને નિધાનમાં નજર કરી નહીં. તારા નિધાન, ચૈત્યને નિધાન જે અંદરમાં પડ્યા છે એનું તે લક્ષ કર્યું નહીં. ભાઈ તું માન કે દયા દાન વ્રત તપ ભક્તિ પૂજા ઇત્યાદિ શુભ અનુષ્ઠાન વડે ધર્મ થઈ જશે, પણ એવી તારી ચીજ નથી, એટલે કે તારું એવું સ્વરૂપ નથી કે દયાદાન વ્રત ભક્તિ પૂજા વડે એવા શુભ અનુષ્ઠાન વડે ધર્મ થઈ જાય અને તને પૂર્ણ મુક્ત દશાની પ્રાપ્તિ થાય, એવું કંઈ તારું સ્વરૂપ નથી, તારી એવી ચીજ નથી. તારી ચીજ તો અલૌકિક ચીજ છે ભાઈ. લોકમાં કોઈ એવી ચીજ નથી જેની સાથે તું તારી ચીજને સરખાવ. ભગવાન આત્મા છો, જીવ દ્રવ્ય છે, ને જીવ દ્રવ્યના અનંત ગુણ છે, અને એ ગુણને કોઈની સાથે સરખાવીએ એવું ક્યાં છે? બીજા પાંચ દ્રવ્ય છે, અનંતા અનંત પરમાણુઓ છે, અને એના સ્કંધ છે, તો એમાંની કોઈ સ્કંધની રચના સાથે આને સરખાવી ન શકાય એવું છે. એવી અલૌકિક ચીજ છે. કહે છે કે ભાઈ તારી ચીજ એવી નથી કે આ દયાદાન વ્રત તપ એવા પરલક્ષે થતા ભાવ દ્વારા તને મુક્તિ મળી જાય, એવી તારી ચીજ નથી, અને એવું ધર્મનું સ્વરૂપ પણ નથી. વિચાર તો કર, અનાદિકાળથી ક્રિયાકાંડના રાગનું સેવન કરીને મરી ગયો, પણ ધર્મ પ્રગટ થયો નહીં, એટલે કે મોક્ષનો માર્ગ પ્રગટ થયો નહીં. તારો ચૈતન્ય મહાપ્રભુ ભગવાન સ્વરૂપે અંદર બિરાજે છે. તારો ચૈતન્ય મહાપ્રભુ ભગવાન સ્વરૂપે અંદર બિરાજે છે, તારી અંદર બિરાજે છે, તેનો તે અનાદર કર્યો અને દેહ અને રાગનો આદર કર્યો. દેહ અને રાગનો આદર કર્યો એટલે તને દેહ એક પછી એક મળ્યા જ કરે છે, મળ્યા જ કરે છે, અને દરેક વખતે કાંઈ દેહ સારા થોડા મળે છે. આ વખતે મળી ગયો મનુષ્યનો દેહ એટલે ઠીક છે, બાકી દર વખતે કાંઈ આ દેહ આવો મળે છે? આ બધી અનુકૂળતાઓ મળે છે અને દેહ અને રાગનો આદર છે તો પછી એ જ મળે ને, બીજું શું મળે? તને તારા મુક્ત સ્વરૂપનો તો આદર નથી, અને તારા ભગવાન સ્વરૂપનો તો આદર નથી, તો પછી એ ક્યાંથી પ્રાપ્ત થાય? એવું પુરુષાર્થે થાય નહીં, એવી અનુકૂળતાએ પ્રાપ્ત ન થાય. જેને પોતાના ભગવાન સ્વરૂપનો આદર થયો છે એને ઘણા ભાવ બાકી રહેતા નથી. એને તો એવા પુણ્યાની બંધી પુણ્ય બંધાય છે કે એક પછી એક એવી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે, અને એ પુરુષાર્થ કરે છે તો એ સમ્યક દર્શન અને પછી આગળ વધીને કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે. અહીંયા કહે છે કે દેખવાની શક્તિવાળો જે દેખનાર મહાપ્રભુ છે તેને તે દેખ્યો નહીં. દેખવાની શક્તિવાળો જે દેખનાર મહાપ્રભુ છે તેને તે દેખ્યો નહીં. દેખનારને દેખવાની દરકાર સુદ્ધા કરી નહીં. પણ ભાઈ અંદર દેખનારો દ્રષ્ટા છે, અને એ દ્રષ્ટા છે તેમાં દ્રષ્ટિ કરે ત્યારે જ ધર્મ પ્રગટ થાય. જો દર બે પેરેગ્રાફે ગુરુદેવ આપણને સમ્યક દર્શનની વાત કહી દે છે. આત્મા શું કરી શકે છે એ વાત ગુરુદેવે આપણને કહેવી છે, કહેવી છે એટલું નહીં પણ એની એ વાતની દ્રઢતા કરાવી છે કે ભાઈ તું આ કરી શકે એવો છે ને, આ તારે કરવાનું છે, બીજું બધું તું કરી નથી શકતો, નકામાનો તું વિકલ્પ કરે છે, બાકી ખરેખર ખરેખર તું એ કાંઈ કરી શકતો નથી, પરના કામ તું કાંઈ કરી શકતો જ નથી, એટલે એ વાતને તું હવે મૂકી દે. પરના કાર્યો જે થવાના છે તે જ થવાના છે, તેના કારણે જ થવાના છે. પરદ્રવ્યના પરિણામ જે થાય છે તે તેને કારણે થાય છે, દ્રવ્યનું પરિણમન થયા વિના રહે જ નહીં. દ્રવ્યમાં દરેક દ્રવ્યમાં એવા ગુણ છે માટે એ પરિણમે જ છે. તું નકામાનો એમાં કરતા ભાવ રાખી અને અભિમાન કરે છે. ગુરુદેવ તો કહે છે કે ભાઈ તું અંદર દ્રષ્ટિ કર, તારી અંદર દ્રષ્ટિ કર, તું અંદર કેવો છો એને જો. અંદર દેખનારો દ્રષ્ટા છે તેમાં દ્રષ્ટિ કરે ત્યારે એ જ ધર્મ પ્રગટ થાય, આવી વાત છે. આગળ કહે છે, આ આત્મા કારણ પરમાત્મા છે. જો શાંતિથી સમજવા જેવી વાત છે. કોઈને થાય કે આ દર્શન શક્તિની વાત કરતા કરતા ગુરુદેવ આ બધી વાત કેમ કહી, પણ પ્રભુ એ બધી વાત એ સાથે સંકળાયેલી જ છે. આ તો મોક્ષનો માર્ગ એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. ગુરુદેવે તો મોક્ષ માર્ગનું ઉદ્ઘાટન કરી દીધું છે, અને એ મોક્ષ માર્ગે પોતે તો જઈ રહ્યા છે પણ સાથે આપણને લઈ જવા છે. કેટલી વાતો એ કહે છે, જે અંતરમાં જે આવ્યું છે, અંદરમાંથી જે આવ્યું છે, જે કોઈ પંડિતો પણ કાઢી નથી શક્યા, એવી અદ્ભુત વાતો ગુરુદેવ આપણને કહે છે. પૂર્વ એવા પુરુષાર્થ કરીને આવ્યા છે ને, એટલે આ બધું એમને તો સહજ છે. અને એમને એમ થાય છે કે જે મને સહજ છે બધાને સહજ થાય, એવી કરુણા છે, એટલે સમજાવે છે. જો સરસ વાત આવી છે, ગુરુદેવ શું સમજાવે છે, કહે છે કે આ આત્મા કારણ પરમાત્મા છે. ત્રિકાળી ધ્રુવ ચિન્ માત્ર દ્રવ્યને કારણ પરમાત્મા કહેવાય છે, અને કેવળ દર્શન કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તેને કાર્ય પરમાત્મા કહે છે. પોતે ત્રિકાળી ધ્રુવ ચિન્ન માત્ર દ્રવ્ય એ કારણ પરમાત્મા છે. આત્મા કારણ પરમાત્મા છે. ત્રિકાળી ધ્રુવ ચિન્ન માત્ર દ્રવ્ય એ કારણ પરમાત્મા, અને કેવળ દર્શન કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તેને કાર્ય પરમાત્મા કહે છે. પૂર્ણ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, અને પૂર્ણ દર્શન એટલે કેવળ દર્શન. આ દસી શક્તિની પૂર્ણતા એટલે કેવળ દર્શન, અને જ્ઞાન શક્તિની પૂર્ણતા એટલે કેવળ જ્ઞાન. એવી પર્યાય કેવળ દર્શન અને કેવળ જ્ઞાનની તો પર્યાય છે, અને એવી પર્યાયો પ્રગટ થાય છે. એ પર્યાયો જ્યારે પ્રગટ થાય છે તો એ પર્યાયને કાર્ય પરમાત્મા કહે છે. કારણ પરમાત્મા એ આત્મા છે. ત્રિકાળી ધ્રુવ ચિન્ન માત્ર દ્રવ્ય એને કારણ પરમાત્મા કહે છે, અને આ કેવળ દર્શન કેવળ જ્ઞાનની પર્યાય એ પ્રગટ થાય તેને કાર્ય પરમાત્મા કહે છે. કેમ કે એ કાર્ય થયું એટલે એવી પર્યાય થઈ, તો એ કાર્ય પરમાત્મા છે. તો આવી વાત થતી જ્યારે કોઈએ પ્રશ્ન કર્યો હતો, અને એ પ્રશ્નનો પછી ગુરુદેવે જવાબ આપ્યો હતો, અને એ વાત ગુરુદેવે પ્રવચનમાં ઘણી વાર કરી છે. તો એવો પ્રશ્ન પેલા ભાઈએ કર્યો કે જો ભગવાન આત્મા ધ્રુવ કારણ પરમાત્મા છે તો તેનું કાર્ય પ્રગટ થવું જોઈએ ને, કારણ છે તો પછી કાર્ય કેમ દેખાતું નથી, એમનો પ્રશ્ન એ રીતે હતો. ત્યારે ગુરુદેવે જે જવાબ આપ્યો હતો બહુ સુંદર જવાબ છે. ઘણી વાર એ વાત તો એમને કરી છે, અહીંયા પણ એ વાત લીધી છે કે ત્યારે કહ્યું હતું કે ધ્રુવ દ્રવ્ય તે કારણ પરમાત્મા છે, પણ તેની જેને દ્રષ્ટિ થાય તેને તેનું કાર્ય પર્યાયમાં પ્રગટ થાય છે. કારણ પરમાત્મા તો છે, પણ એ કારણ પરમાત્માની જેને દ્રષ્ટિ થાય તેને તેનું કાર્ય પર્યાયમાં પ્રગટ થાય છે. એમ એ કાર્ય આવે, કારણ પરમાત્માની દ્રષ્ટિ જ ન થાય તો પછી તને ભાઈ એ કાર્ય પરમાત્મા ક્યાંથી દ્રષ્ટિ ગોચર થાય, તને ક્યાંથી અનુભવમાં આવે એ કાર્ય. કારણ પરમાત્મા નું લક્ષ કરે એવી દ્રષ્ટિ થાય તો એ કાર્ય પર્યાયમાં પ્રગટ થાય એટલે નિર્મળ પરિણામ થાય. વસ્તુ કારણ પરમાત્મા તો પૂર્ણ આનંદ સ્વરૂપે નિત્ય બિરાજમાન છે, તો નિત્ય બિરાજમાન છે, કાયમ છે જ કારણ પરમાત્મા તો, અને એ કારણ પરમાત્મા પૂર્ણ આનંદ સ્વરૂપે છે, હંમેશા નિત્ય બિરાજમાન છે. ક્યારેય ન હતો એમ તો છે જ નહીં, પણ તેની દ્રષ્ટિ અને તેમાં રમણતા લીનતા કરે તેને પર્યાયમાં કાર્ય પરમાત્મા પ્રગટ થાય છે. એવો પુરુષાર્થ કરે, એનું લક્ષ કરે, એનું મહાત્મા આણે અને પછી એમાં જે ઠરે ત્યારે એને પર્યાયમાં કાર્ય પરમાત્મા પ્રગટ થાય. અને જેને હું પરમાત્મા સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છું એમ સ્વીકાર જ થયો નથી તો પછી એને કારણ પરમાત્મા ક્યાં છે? કેટલા લોકોને એવો સ્વીકાર છે કે હું પરમાત્મા સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છું, એવો સ્વીકાર કેટલા ને? હું પોતે શુદ્ધ સિદ્ધ સમાન છું, હું જ્ઞાન માત્ર છું, એવો સાચો સ્વીકાર કેટલા ને? હું પોતે પરમાત્મા સ્વરૂપ છું, ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે, નિજ શુદ્ધ આત્મ સ્વરૂપનો સ્વીકાર કેટલા ને? અરે એવો સ્વીકાર જ નથી તો પછી એ કારણ પરમાત્મા એને ક્યાં છે? જેને એ સ્વીકાર થયો છે એને માટે એ કારણ પરમાત્મા છે. જેટલી દ્રઢતા એ કારણ પરમાત્માની થાય, જેટલી જેટલી વિશેષતાથી દ્રઢતા એમાં થયા કરે કે હું કારણ પરમાત્મા છું અને મારા પરિણામ તો નિર્મળ જ હોય, તો એને પછી એવો પુરુષાર્થ ઉપડે. અને જ્યારે એવો અનુભવ થાય, પોતાના કારણ પરમાત્મા સ્વરૂપનો સ્વીકાર અનુભવ દ્વારા થાય, ત્યારે જે કાર્ય થાય છે એ કાર્ય પરમાત્મા, એ નિર્મળ પરિણામ છે. એ કેવળ દર્શન કેવળ જ્ઞાનના પરિણામ પ્રગટ થાય છે. દેખવાની શક્તિનો ધરનારો, દેખવાની શક્તિનો ધરનારો અનંત શક્તિ સંપન્ન પ્રભુ કારણપણે શાશ્વત વિદ્યમાન છે, પણ તેનું ભાન કર્યા વિના, તેનો દ્રષ્ટિમાં સ્વીકાર કર્યા વિના કારણ પરમાત્મા છે એ ક્યાં રહ્યું? ગુરુદેવ ફરીથી કરુણા કરીને કહે છે કે ભાઈ, ઉપયોગને અંતરમાં વાળી ત્રિકાળી દ્રવ્યના જ્ઞાન શ્રદ્ધાન પ્રગટ કરે તેને જ હું કારણ પરમાત્મા છું એમ નિશ્ચય થાય છે, અને તેને જ અંતરલીનતા વડે કેવળ દર્શન કેવળ જ્ઞાનરૂપ કાર્ય પ્રગટ થાય છે. પેલા કહ્યું હતું ને કે આ દસી શક્તિ, દર્શન શક્તિનું સામર્થ્ય કેટલું? તો કહે છે કે કેવળ દર્શન પ્રગટ થાય એટલું એનું સામર્થ્ય છે, એમ જે કહ્યું હતું ને એ વાત આ રીતે સમજાવી કે કઈ રીતે કેવળ દર્શન થાય. આખા લોકાલોકને દેખી લેનારા કેવળ દર્શન રૂપ થાય એવું એનું અપરિમિત બેહદ સામર્થ્ય છે તેનું, આ દસી શક્તિનું, દર્શન શક્તિનું. અને એ કઈ રીતે થાય એ વાત ગુરુદેવે અહીંયા આ રીતે સમજાવી. આગળ અહીંયા 25મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા પૂર્ણ આનંદ પ્રભુ અનંત શક્તિનો પિંડ ત્રિકાળ એકરૂપ દ્રવ્ય છે. પૂર્ણ આનંદ પ્રભુ અનંત શક્તિનો પિંડ ત્રિકાળ એકરૂપ દ્રવ્ય છે, બધું આવી ગયું. આ વાક્યના બધા શબ્દોને જુદા પાડી પાડી અને એના ઉપર વિચાર કર્યા કરે આખો દિવસ નીકળે એવું છે. આત્મા પૂર્ણ આનંદ પ્રભુ અનંત શક્તિનો પિંડ ત્રિકાળ એકરૂપ દ્રવ્ય છે. ગુરુદેવ આગળ કહે છે કે શક્તિ અને શક્તિવાનનો ભેદ પણ જેમાં નથી એવા આ અભેદ એકરૂપ સામાન્યને વિષય બનાવી તેના પ્રતીતિ અને અનુભવ કરે તેનું નામ સમ્યક દર્શન છે. શક્તિ અને શક્તિવાનનો ભેદ, ગુણ ગુણીનો ભેદ પણ જેમાં નથી એવા આ અભેદ એકરૂપ સામાન્યને વિષય બનાવી, એટલે કે એમાં ગુણ ગુણીનો ભેદ તો કાઢી નાખે પણ સાથે પર્યાય પણ નીકળી ગઈ, એક રૂપ સામાન્યને વિષય બનાવી તેના પ્રતીતિ અને અનુભવ કરે તેનું નામ સમ્યક દર્શન છે. દ્રષ્ટિનો વિષય છે એમાં પેલી બદલાતી પર્યાય નથી, અને એ રીતે એ દ્રષ્ટિનો વિષય છે એમાં ગુણગુણીનો ભેદ પણ નથી. એટલે આ રીતે ગુરુદેવે કહ્યું કે શક્તિ અને શક્તિવાનનો ભેદ પણ જેમાં નથી એવા આ અભેદ એક રૂપ સામાન્યને વિષય બનાવી તેના પ્રતીતિ અને અનુભવ કરે તેનું નામ સમ્યક દર્શન છે. ત્રિકાળી વસ્તુ તો વસ્તુમાં છે, પણ આવું હું ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય તત્વ છું એમ શ્રદ્ધાની પર્યાયમાં તેનો સ્વીકાર થાય ત્યારે કારણ પરમાત્માનો યથાર્થ નિર્ણય થાય છે. ત્રિકાળી ચીજ છે તે કાંઈ પર્યાયમાં આવતી નથી, પણ ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન અને શ્રદ્ધાન પર્યાયમાં પ્રગટે છે, અને ત્યારે આ હું કારણ પરમાત્મા છું એમ એનો વાસ્તવિક સ્વીકાર થાય છે. દસીના વિષયને એટલે દ્રષ્ટાને દેખ્યા વિના, દસીનો વિષય શું? દ્રષ્ટા આત્મા, એને દેખ્યા વિના તેની પ્રતીતિ કેવી? દસીના વિષયને એટલે દ્રષ્ટાને દેખ્યા વિના તેની પ્રતીતિ કેવી? અને વિના પ્રતીતિ કારણ પરમાત્મા છું એ વાત ક્યાં રહે છે? એની દ્રષ્ટિ કર, ભગવાન આત્માની દ્રષ્ટિ કર, અને પછી એવી પ્રતીત રહેશે. અહીં કહે છે, આત્મામાં અનાકાર ઉપયોગની એક દસી શક્તિ છે. અનાકાર ઉપયોગની એક દસી શક્તિ છે તો તેનું કાર્ય શું? તો કહે છે કે આ આત્મા, આ જ્ઞાન, આ દર્શન, આ પર્યાય, આ હેય ને આ ઉપાધે એમ કોઈ ભેદ પાડ્યા વિના જે સામાન્ય પ્રતિભાસ થાય છે તે દસી શક્તિનું કાર્ય છે. સામાન્ય પ્રતિભાસ તે દસી શક્તિનું, દર્શન શક્તિનું કાર્ય છે. ભેદ જેનો વિષય નથી એવી અનાકાર અથવા તો નિરાકાર, ભેદ જેનો વિષય નથી એવી અનાકાર ઉપયોગમય દસી શક્તિ છે. એટલે તો શાસ્ત્રમાં એમ પણ આવે છે ને કે નિરાકાર દર્શન ઉપયોગ અને સાકાર જ્ઞાન ઉપયોગ એમ કહે છે ને. અહીંયા એ વાત કરી છે કે ભેદ જેનો વિષય નથી એવી અનાકાર ઉપયોગમય દસી શક્તિ છે, એવી ઉપયોગમય દસી શક્તિ છે. અનાકાર એટલે વિશેષ વિના સામાન્યપણે દેખવું, સામાન્ય પ્રતિભાસ જેમાં જ્ઞેયરૂપ આકાર નથી, વિશેષ નથી, જેમાં સત્તા માત્ર પદાર્થનો પ્રતિભાસ છે, એવી સામાન્ય અવલોકન માત્ર દસી શક્તિ છે. સત્તા માત્રનો સ્વીકાર, સત્તા માત્રનું ગ્રહણ કરવું, વિશેષનું ગ્રહણ કરવું, ભેદ પાડીને ગ્રહણ કરવું, એ કાર્ય તો જ્ઞાનનું છે. અહીંયા તો દર્શન શક્તિની વાત છે, દસી શક્તિની વાત છે, તો એમાં તો સત્તા માત્ર પદાર્થનો પ્રતિભાસ છે, એવી સામાન્ય અવલોકન માત્ર દસી શક્તિ છે. આ દસી શક્તિ સૂક્ષ્મ છે, ભેદ પાડીને વિશેષપણે જાણવું એ તો જ્ઞાનનું કાર્ય છે. આ આત્મા છે એમ નિર્ણય થયો એ તો જ્ઞાન છે. તે જ્ઞાનના થવા પહેલા છદ્મસ્થને દસી શક્તિમાં સામાન્ય પ્રતિભાસ રૂપ ઉપયોગ વર્તે છે. પહેલા દર્શન અને પછી જ્ઞાન, એટલે પહેલા સામાન્ય અવલોકન એવો પ્રતિભાસ અને પછી વિશેષતાથી જાણવું એવું જ્ઞાન, એમ દર્શન જ્ઞાન હોય છે. એટલે જ્ઞાનના થવા પહેલા છદ્મસ્થને સામાન્ય પ્રતિભા અથવા સામાન્ય અવલોકન એમ દર્શન ઉપયોગ હોય છે, અને એ દર્શન ઉપયોગ પછી જ્ઞાન ઉપયોગ હોય છે જે વિશેષતાથી જાણે છે. એટલે દર્શન જ્ઞાનના ઉપયોગ હોય છે. છદ્મસ્થને દર્શન ઉપયોગ પહેલો અને પછી જ્ઞાન ઉપયોગ. પણ બધું એટલું ઝડપથી હોય છે કે એમાં કોઈ સમયનો ભેદ પાડી શકાતો નથી. છતાંય પહેલા દર્શન ઉપયોગ અને પછી જ્ઞાન ઉપયોગ છદ્મસ્થને આ રીતે હોય છે. અને કેવળીને જ્ઞાન ને દર્શન બંને ઉપયોગ સાથે વર્તે છે. પછી કેવળી ભગવાનને કઈ ઉપયોગ મૂકીને જોવું હોતું નથી, પણ અપેક્ષાથી વાત છે. દસી શક્તિ એક ગુણ છે, તેનો ધરનાર આત્મા ગુણી છે. બીજા જેમ અન્ય ગુણ છે એવી જ રીતે આ પણ એક ગુણ છે. અનંત ગુણમાં દસી શક્તિ એ પણ એક ગુણ છે અને એનો ધરનાર આત્મા ગુણી છે. જ્યારે ગુણી એવા ત્રિકાળી દ્રવ્યનો અંતરમાં સ્વીકાર થાય, ગુણીનો સ્વીકાર થાય, એક એક ગુણનો સ્વીકાર એમ નહીં, ભેદ પાડીને સ્વીકાર નહીં. કેમકે દ્રવ્ય એ અભેદ અખંડ એક રૂપ છે, એમાં ભેદ પાડીને તો આપણે જાણીએ છીએ, તો વ્યવહાર થયો. ભેદ પાડી અને કથન કરવામાં આવે, એક પછી એક ક્રમમાં કથન કરવામાં આવે, પણ વસ્તુનું સ્વરૂપ કાંઈ એવું ભેદરૂપ નથી. એટલે જે સ્વીકાર કરવાનો છે એ તો એકરૂપ દ્રવ્યનો સ્વીકાર કરવાનો છે. ગુણી, અભેદ ગુણી એવા આત્મદ્રવ્યનો અંતરમાં સ્વીકાર કરવાનો, એવો સ્વીકાર થાય ત્યારે દસી શક્તિ પર્યાયમાં ઉછળે છે, તેનું પર્યાયમાં પરિણમન થાય છે. દેખવારૂપ પર્યાય થાય છે. દેખવારૂપ સ્વભાવ રૂપણે હતો, તેનું પર્યાયમાં પરિણમન થઈ અને દેખવારૂપ કાર્ય પ્રગટ થાય છે. જો દેખવારૂપ સ્વભાવ તો હતો એટલે દસી શક્તિ તો શક્તિરૂપે પડી જ હતી. દેખવારૂપ સ્વભાવ ધ્રુવપણે હતો, પણ તેનું પર્યાયમાં પરિણમન થયું, એ દેખવારૂપ પર્યાય પ્રગટ થઈ, એ દસી શક્તિનું કાર્ય છે. દેખવારૂપ સ્વભાવ ધ્રુવપણે હતો એ તો ગુણ છે ને, એટલે હતો એટલે છે, અનાદિનો છે, પણ તેનું પર્યાયમાં પરિણમન થઈને દેખવારૂપ કાર્ય પ્રગટ થાય છે, એ દસી શક્તિનું કાર્ય છે. આવી પોતાની ચીજને જાણે નહીં અને ફાંફા મારે તો કાંઈ ધર્મ થઈ જાય નહીં. હવે આગળ છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે કે અનાકાર ઉપયોગમય દસી શક્તિ છે. અનાકાર ઉપયોગમય દસી શક્તિ છે એટલે શું? કે જેમાં જ્ઞેયરૂપ આકાર નથી, વિશેષતા નથી, બધું સામાન્ય સત્તા માત્ર દેખવામાં આવે છે, એવા ઉપયોગમય દર્શન શક્તિ છે. કેવો ઉપયોગ છે? કે બધું સામાન્ય સત્તા માત્ર રૂપે દેખવામાં આવે એવો ઉપયોગ, એવા ઉપયોગમય દર્શન શક્તિ છે. દર્શનની પર્યાય સ્વને અને પરને દેખે છે, પણ એમાં આ સ્વ અને પર એમ ભેદ હોતો નથી. દર્શનની પર્યાય સ્વને પણ જુએ અને પરને પણ દેખે, પણ એમાં આ સ્વ અને આ પર એમ ભેદ હોતો નથી. ભેદ એ દર્શન શક્તિનો વિષય નથી. વળી એકલા પરને દેખે એ દર્શન શક્તિનું વાસ્તવિક કાર્ય નથી, એવું સ્વરૂપ નથી. એકલા પરને દેખે એ દર્શન શક્તિનું વાસ્તવિક કાર્ય નથી. આત્મા સહિત સર્વ પદાર્થોની સત્તાને દેખે તે જ એનું વાસ્તવિક કાર્ય છે. દ્રવ્ય ગુણમાં વ્યાપક, દ્રવ્ય ગુણમાં આ દસી શક્તિ વ્યાપક છે, દ્રવ્યમાં અને ગુણમાં. અને જ્યારે એવા પોતાના સ્વરૂપનું લક્ષ થાય છે અને એવો અનુભવ થાય છે ત્યારે એ પર્યાયમાં પણ વ્યાપક થાય છે. દ્રવ્ય ગુણમાં વ્યાપક આ દર્શન શક્તિ વાસ્તવિક ક્યારે પરિણમે? કે જ્યારે ઉપયોગને અંતરમાં અભેદ કરી સ્વને ગ્રહે દેખે ત્યારે. શું વાત કરી? કે દર્શન શક્તિ ભેદને જોતી નથી, એ ભેદ એ એનો વિષય નથી. દર્શન શક્તિનું વાસ્તવિક કાર્ય એ ભેદ પડીને વિશેષતાથી જાણવું એ નથી. આત્મા સહિત સર્વ પદાર્થોની સત્તાને દેખે તે જ એનું વાસ્તવિક કાર્ય છે. પણ એકલા પરને દેખે એમ પણ નહીં, એકલા પરને દેખે એમ દસી શક્તિનું સ્વરૂપ નથી. આત્મા સહિત સર્વ પદાર્થોની સત્તાને દેખે તે જ એનું વાસ્તવિક કાર્ય છે. દેખવું દ્રવ્ય ગુણમાં વ્યાપક આ દર્શન શક્તિ વાસ્તવિક ક્યારે પરિણમે? તો કે છે કે જ્યારે ઉપયોગને અંતરમાં અભેદ કરી સ્વને ગ્રહે, સ્વને દેખે ત્યારે. આ સિવાય એકલા પરને જાણતા પહેલા અજ્ઞાનીને તેનું જે સામાન્ય દર્શન થાય છે તે શક્તિનું વાસ્તવિક કાર્ય નથી, એ તો અદર્શન છે, અજ્ઞાનતા છે. આપણે ઉદાહરણ આપીને સમજાવવા માટે એ વાત કરીએ છીએ કે પહેલા દર્શન છે, સામાન્ય પ્રતિભાસ છે, સામાન્ય અવલોકન છે, અને પછી વિશેષતાથી જ્ઞાન છે. અને આપણે દર વખતે એક ઉદાહરણ આપીએ છીએ કે ભાઈ કોઈ સામેથી આવે છે, પ્રતિભાસ છે, અને પછી આ નજીક આવે છે તો આપણને ખબર પડે છે કે આ તો ગિરીશભાઈ છે. તો જે સામાન્ય પ્રતિભાસ કોઈક છે જે થયો એ દર્શન છે, અને પછી આ ગિરીશભાઈ છે એમ જે જાણ્યું તે જ્ઞાન છે. આ આપણે સમજવા માટે દાખલો આપીએ છીએ, ઉદાહરણ આપીએ છીએ. પણ એમાં જે સામાન્ય અવલોકન છે ને, એ સામાન્ય અવલોકન જે પરલક્ષે છે એ દસી શક્તિનું વાસ્તવિક કાર્ય નથી, એ અહીંયા તો સમજાવવું છે. પણ આત્મા સહિત સર્વ પદાર્થોની સત્તાને દેખે તે જ એનું વાસ્તવિક કાર્ય છે, એવું એનું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે કહે છે અહીંયા કે એકલા પરને જાણતા પહેલા, પરને જાણે તો જાણે તો જ્ઞાન દ્વારા, એટલે પરને જાણતા પહેલા સામાન્ય દર્શન થાય કોને? અજ્ઞાનીને. તો એ રસી શક્તિનું વાસ્તવિક કાર્ય નથી, એ તો અદર્શન છે, અજ્ઞાનતા છે. એમ અજ્ઞાન કહીએ એવી રીતે આ અદર્શન છે, રસી શક્તિનું તે વાસ્તવિક કાર્ય નથી. આગળ કહે છે, દસી શક્તિવાળા દ્રવ્યને દેખવાથી પોતાને અને પરને ભેદ પાડ્યા વિના દેખવાની પર્યાય ઉત્પન્ન થાય છે, અને તેની સાથે બીજા અનંત ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. અહીં વિકારની રાગની વાત લીધી નથી, જેમ જીવત્વ શક્તિમાં પણ એ વાત નહોતી લીધી અને ચીતી શક્તિમાં પણ એ વાત નહોતી લીધી. એ જ રીતે વિકારી પરિણામની, વિકારી પર્યાયની, રાગની વાત લીધી નથી. કેમ કે વિકાર કોઈ શક્તિનું કાર્ય નથી, કોઈ પણ શક્તિનું, કોઈ પણ ગુણનું કાર્ય વિકાર નથી. એટલે વિકાર તો પર્યાય બુદ્ધિથી પર તરફ લક્ષ કરવાથી ઉત્પન્ન થાય છે. ખરેખર તે જીવના ત્રિકાળી સ્વરૂપમાં નથી, જીવના સ્વભાવમાં નથી. અને દર્શન ગુણની નિર્મળ પર્યાય પ્રગટવા સાથે જે અનંત ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય તેમાંય રાગ આદિ વ્યવહાર નથી, શુભાશુભ ભાવ નથી, એનો અભાવ છે, એની નાસ્તિ છે. આમ અનેકાંત છે. ત્રિકાળી દ્રવ્યના આશરે જ્ઞાન માત્ર ભાવનું પરિણમન થતાં અંદર દસી શક્તિ ઉછળે છે, પરિણમે છે, અને સાથે અનંત શક્તિઓ ઉછળે છે, પર્યાયમાં પ્રગટ થાય છે. આ બધી ક્રમબદ્ધ પ્રગટ થાય છે, અર્થાત તે કાળે તેમની જન્મક્ષણ છે તો પ્રગટ થાય છે. તો આજનો સાથે અહીંયા સુધી રાખીએ છીએ. ગુરુદેવે દસી શક્તિ ઉપર ઘણો વિસ્તાર કર્યો છે, હજી બીજી પ્રયોજનભૂત વાત પણ આવશે આવતા સ્વાધ્યાયમાં, એ બધું આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખદામ બોલીએ.
સુખ અનંત સુસંત ચરી દિન રાત.